બધી જ સખીઓ કઈ કઈ જીને સમજાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ પ્રયત્ન કર્યો. અને તુલસીદાસજી પણ ત્યાં જઈને બોલ્યા છે કે તમે જુઓ તો ખરા, જેમ દિવસ સૂર્ય વગર દિવસ, પ્રાણ વગર શરીર અને પાણી વગરની નદી જેમ શોભે નહીં, એમ તિમિ અવધ. તુલસીદાસ પણ કહે છે કે હે ભામિની, જાજરમાન છો આપ, જાજરમાન સ્ત્રી છો, સમીજો જીએ ભામિની, તમે એક જાજરમાન છો, વિચારો તો ખરા. કુલ ખૂબ ઊંચા કુળના છો, સમજીધો હૃદયથી વિચારો તો ખરા, જરા તો સમજો, નોરા કરવાના હે ને, થોડુંક તો વિચારો, થોડુંક તો સમજો. આ હઠ સારી નથી કંઈક સમજીને. એમ તુલસીદાસજી પણ કહે છે કે પ્રભુ વગર શું થશે આ અયોધ્યાનું, તિમી અવધ તુલસીદાસ પ્રભુ વિનું. એનો વિચાર કરો ને, ભલે બીજો કોઈનો વિચાર ના કરશો, પણ અયોધ્યા ખાલી થઈ જશે. જેમ ચંદ્ર વગરની રાત્રિ હોય, રાત્રિ હોય પણ ફીકી લાગે, નદી હોય પણ પાણી વગરની નદી ફીકી લાગે, શરીર પ્રાણ વગરનું શરીર નકામું લાગે, પ્રેત લાગે, અને સૂર્ય વગરનો દિવસ સંભવી જ ન શકે, તો આ અયોધ્યાનું શું થશે? માં તમે વિચાર તો કરો. આ હઠ આટલી બધી, સમજી દો હૃદયથી થોડોક તો વિચાર કરો, આટલી હઠ સારી નહીં. જીવ ભામિની, તમે તો ઊંચા કુળના છો એટલા માટે તમને કહેવાનું, બાકી બીજા હોય તેને શું કહેવાનું? તમે સમજદાર છો, આમ ભોસલાવાય પડે. સમજાવતી વખતે માણસને ભોસલાવું પડે, તમે તો સારા છો, આવો સ્વભાવ તમારો હતો જ નહીં, અને અમને તો ખબર નહીં કે આવું તમે આટલા હઠી થશો, એવી તો અમને ખબર એ નહોતી. પહેલા કેટલા સરસ હતા, આવી કોઈ દિવસ હઠ કરી નથી, અને આજે આવું ક્યાંથી તમારામાં આવી ગયું? આમ અનેક રીતે બધા એ કરી કરીને કહે છે કે સખીને શીખાવવાનો દિન, સખીઓએ કુલમાન્ય જે વડીલ હતા, જે પોતાના પ્રિય સ્વજન હતા, એની પ્રિય સખીઓ હતી, એ બધાએ ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ પ્રયત્ન કર્યો કે માને છે, કંઈક સમજે છે, કંઈક ફરી વિચારવા માટે, ફેર વિચારણા માટે તૈયાર થાય છે. અને એનું શું પરિણામ કયું કેવું લેવાનું હતું? મધુર પરિણામ હિત, કે જે સાંભળ્યા પછીથી એનું પરિણામ સારું આવે. કે લાવ, વિચાર મન પલટાય છે, સુનાત સાંભળતાની સાથે કંઈક પરિવર્તન આવે અને કંઈક સારું પરિણામ મેળવી શકાય અયોધ્યા માટે. એટલા માટે ઘણી બધી શિખામણ પોતાની સખીઓએ, કુલવૃદ્ધોએ, જે વડીલ હતા, એ બધાએ અથાગ પ્રયત્ન કર્યો, પણ તે કચ્છું કાન નથી. એને પણ એને કશું કાને ધર્યું જ નહીં, કાને લીધું જ નહીં. હું શું કરું કાને લઉં કે એમ કઈ કહેતા કઈ કાનમાં વાત પેસવા જ ના દીધી, કાન બંધ કરીને બેઠા. તહી કચું કાન અહીંયા આગાડી તુલસીદાસ કહે છે કે આ કોને લીધે થયું? માં કઈ કઈ આવા નથી, કઈ કઈ જીને માટે સહેજ પણ ઉપાલામ આપવા માટે તુલસીદાસ નું હૃદય તૈયાર નથી. તો કે આ થયું કેવી રીતે, આવી કઠોર કેવી રીતે થઈ? ક્યારે કઠોર નહોતા ને. કુટિલ કબો, કુટિલ પ્રબોધી કુબ, પેલી કુલટા કુલટા કુબરીએ મંથરાએ એટલી બધી ચઢાવી મારી, એવી એવી ફટી મારી, એવી ચઢવી મારી, કે પોતાના મનમાન્યું કરવા માટે કોઈનું સાંભળવા માટે તૈયાર, તે કશું કાન નથી, કોઈનું સાંભળવા માટે સહેજ પણ તૈયારી નથી. આવા પ્રકારની પરિસ્થિતિ કઈ કઈ ના મનની મંથરાએ એવું ઠસાવી દીધું, એવું ઠસાવી દીધું, અને કુટિલ પ્રભુ એક ઉલટા કોઈ કઈ કે એટલી બધી ઉશ્કેરી મૂક્યા હતા, એટલા બધા ઉશ્કેરી મૂક્યા હતા, એ આવેશમાં ને આવેશમાં પાછળ આવનારા પરિણામનો પણ વિચાર કરવાની, એનામાં નવરાશ, મન નવરું પડે. આવેશમાં આવેલું મન આવેશમાં આવેશમાં એવું ભમતું હોય, એવું ભમતું હોય કે નવરું જ ના પડે, આવેશમાંથી બહાર નીકળે તો બીજું વિચારવા માટેનો સમય મળે. પણ આવેશમાં એવી નાખી દીધેલી કઈ 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 ને મંત્રાએ કે કુટિલ પ્રભુથી ખૂબ એટલો બધો ઠોસ બોધ આપ્યો છે, ઉપદેશ આપ્યો છે, અને આ કુટિલ કોટી કુટિલ મની ગુરુ પઢાઈ, કરોડો કુટિલો હોય અને એની નેતા હોય શિરોમણી સૌથી શ્રેષ્ઠ જેને ગોલ્ડ મેડલ મેળવ્યો હોય કુટિલતાની અંદર, જેમ યુનિવર્સિટીમાં સૌથી પ્રથમ આવે, સૌથી પ્રથમ છેક ટોચનો એને ગોલ્ડ મેડલ મળે, એમ કોટી કુટિલ મની ગુરુ પઢાઈ. કુટિલતાની કોઈક યુનિવર્સિટીની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ હશે સૌથી શ્રેષ્ઠ, એ મંત્રાએ આ કઈ કઈ ને એમાં પ્રબોધ્યા છે. પ્રબોધ્યા મને એટલા બધા ઉશ્કેરી મૂક્યા છે, કાન ભંભેરણી એટલી બધી કરી દીધી છે. કાનનો કાચો માણસ હોય ને એ દુખી થાય, અને એમાં જે મોટા માણસો હોય ને એ કાનના બહુ કાચા હોય. એની આગળ જઈને તમે એટલું જ કહો, ફલાણો માણસ તમારા માટે આવું કહેતો હતો, પતી ગયું પેલાનું, વિચારે નહીં આ માણસ શા માટે એના માટે આવું કહી દેવું, કઈક એને નહીં બનતું અને એને આગો ઢકેલો હશે એટલે આ વાત અહીંયા આવીને કહી ગયો. વિચારવાની જયારે માણસના મનની અંદર કોઈ પરિસ્થિતિ ના રહે ને ત્યારે કાચા કાનનો થઈ જાય. કઈ કઈ જેવા આવા કહ્યું ને ભામિની આવા જાજરમાન સ્ત્રી, એ એક દાસીના કહેવામાં ચગડોરે ચડી ગયા, અને દાસી પણ હંમેશા કુટિલ હોય અને પોતાની પોતાનું સ્થાન એક નોકરડી હોય, પોતાનું સ્થાન ઘરની અંદર જમાવવા માટે શું ના કરે, મય મય લડાઈ મારી, અંદરો અંદર એવો ઝઘડો કરાવી મૂકે, અને પછી પેલા પેલાને એની જ પૂછતા આવે કે આને આને પૂછો રસ્તો. જ્યારે પણ કોઈ આવા નાના પાત્રને ચઢાઈ મારવામાં આવે ને ત્યારે પરિસ્થિતિ કુટુંબની દશા આ થાય. એટલા માટે તુલસીદાસજી કહ્યું, ખાસ નોંધ લીધી, કુટિલ પ્રબોધી કુબર એહી કછુ કાન ને નિલિન, કશું કાન પર ધર્યું નહીં, કોઈનું સાંભળવાની તૈયાર, મારે કોઈ નું સાંભળવાની, જાઓ ઉભા થઈ જાઓ, તમે બોલશો નહીં મારી જોડે, હું સાંભળવા તૈયાર નથી, કછું તેહી કછું કાન. આમ આટલી બધી આવેશમાં આવી ગયા પછીથી બધા પોતાનામાં એટલો બધો ક્રોધ આવી ગયેલો, એટલી બધી રીસ ચડી ગયેલી કે જેને એમ કહેવાય કે પોતાના ગજા બહારની ઓવર કેપેસિટી. નળ નીચે ડોલ મૂકી હોય એમાં પાણી ભરાય નહીં, એની ક્ષમતા હોય એટલું પાણી ભરાય, અને પછી છતાંય નળ ચાલુ રહે તો શું થાય પછી, એમ ક્રોધ પણ જેટલો અંદર સમાય એટલો બરાબર, પણ પછી વધારાનો ક્રોધ આવે એટલે શું થાય, બધો બહાર છલકાય. માણસ પોતાની ક્ષમતા કરતા હદ કરતા વધારાના ક્રોધમાં જતો રહે ને એટલે આખું શરીર ધ્રુજે, પેલી જૂની બસ જેવું, એક્સિલેટર આપે પણ ચાલે જ નહીં, આગળ ચાલે નહીં, પછી અંદર બેઠા હોય બધા એને જોયું છે ને, આપણે તો અનુભવ છે. આમ આખા ગાડી આગળ ચાલે ને ત્યાં ત્યાં ઉભી ને ઉભી આમ ધ્રુજે, એની ક્ષમતા ના હોય, જૂની થઈ ગઈ હોય, એમ કઈ કઈ પણ એવી રીતે આવેશમાં આવી ગયા છે. એટલા બધા આવેશમાં આવી ગયેલા છે કે એને કહ્યું કે ઉતરો ને તે કશું દુસ્સાહ ઉર રે સરુખી, અંદર આવેશ અસહ્ય, દુસ્સાહ સહન ન થઈ શકે એટલો ક્રોધ, અને વધારે પડતો ક્રોધ આવે તો એટેક આવી જાય. એ કયો ક્રોધ? દુસ્સાહ. દુસાહ રુસ રુખર રુખી, એનું નામ દુસાહ દુઃખ. ભયંકર આવેશમાં આવી ગયો માણસ કે પોતાનું શરીર નથી સહન કરી શકવાનું, ત્યારે માણસ મરી જાય. પછી એટેક આવી ગયો ગુસ્સામાં. કઈ કઈ જેને એટેક નથી આવ્યો, એને હૃદયની અંદર એટલો બધો ભયંકર આવેશ છે, એટલો બધો આવેશ છે કે પોતે પણ સહન કરી શકતા નથી. પોતે કઈ નવું બીજું સારું વિચારવાની તક પણ નથી મળતી એ આવેશ આવેશને કારણે. દરેક માણસની સ્થિતિ હોય છે. વધારે પડતા આવેશને કારણે માણસનું મન, એનું મગજ કુંઠિત થઈ જાય, બુઠ્ઠું થઈ જાય. કશું વિચાર, જેમ છરી ચપ્પુ કાપ કશું કાપી ના શકે, બુઠ્ઠી થઈ જાય. એટલે એમ અક્કલ બુઠ્ઠી થઈ જાય ને ત્યારે કશું વિચારવાની કશી સૂઝ ના પડે કે હું સારું વિચારું છું ખોટું વિચારું, એ પણ ખબર ના પડે. એટલે દિશ રિસરૂખી અને ભૂખી વાઘણ, વિફરેલી વાઘણ હોય ને, એ સામે શિકાર જોઈને આમ તાકી રહી હોય, બિલકુલ આમ એક ઈટસે એક ઈ નજરે, બીજું કશું ના. એને જોજો ઘણી વાર શિકાર ઉપર એવા છુપા એવા પંજે ચાલે, ધીમા પંજે, કે અવાજ ના થાય, પેલો શિકાર સતર્ક ન થઈ જાય, બિલકુલ લેપાતી છુપાતી છેક આમ નજીક આમ ત્રાપ તરાપ મારવાની, એવી તરાપ મારવાની તૈયારી થઈને બેઠા. તુલસીદાસજી પણ કેટલું સરસ, મૃગીના ચિત્તાવજનું બાઘ, ભૂખી વાઘણ, આપણે ઘરમાં બી ફેરેલી વાઘણો ને, તો કઈ કઈ જ ની પણ એ અવસ્થા પહોંચી ગયેલી છે. શિકાર જોયો છે એની સાથે ભૂખી હોય ને, શિકાર જોયો હોય પછી એનાથી રેવાય નહીં. એમ અહીંયા આગળ પણ કૈકેયીજીને શિકાર મળી જ ગયો છે કે કોઈ બી હિસાબે રામને વનમાં મોકલી દેવા, ભલે બીજું જેનું જે થવાનું હોય, મારું બીજાનું પ્રજાનું આખા અયોધ્યાનું જે થવાનું તો થાય, પણ એ શિકાર હાથમાંથી છૂટે નહીં, છોડે નહીં.
ત્યાગી
બધાએ વિચારી લીધું, બધા જ પ્રયત્નો કરી જોયા કે આ કોઈનું સાંભળવાની નથી, કોઈનું નહીં માને. કેવી હવે તો આ વિફરેલી વાઘણ જેવી છે, કોઈનું સાંભળવા તૈયાર નથી. એટલે બધાએ એને હડધૂત કરી નાખી. જે જે વડીલ હતા, વિચારવાળા બુદ્ધિશાળી હતા, નજીકની એની પોતાની ખાસ અંગત સખીઓ હતી, બધાએ એને હડધૂત કરી નાખી. ઉભા થઈ ગયા બધાએ એને છોડી કે હવે આ છેલ્લે પાટલે બેઠેલી છે અને કોઈનું કશું સાંભળવાની નથી, અને આગળ તો આવશે હાવ નફટ છે એમ કહી દીધું. કોઈનું કશું સાંભળવાનું નથી એમ કરીને જોયું કે આ ક્રોધનો વ્યાધિ શરીરની અંદર, વાસનાનો રોગ આવે, ક્રોધનો રોગ આવે, લોભનો રોગ આવે, અને એટલા માટે કહ્યું તસ્માદ એતત્રયમ ત્યજેત, એ ત્રણેયનો ત્યાગ કરી દેવો જોઈએ. કામ ક્રોધસ તથા લોભ, આ ત્રણ રોગ છે, અને એ રોગમાં કઈ કઈ જે ફસાયેલા છે ક્રોધની અંદર, અને જોયું કે આ વ્યાધિ, આ ગુસ્સાની વ્યાધિ એટલી બધી અસાધ્ય, એટલી બધી અસાધ્ય, બધાએ ક્રોધ સમાવવા માટે, શાંત કરવા માટે બધા જ ઇન્જેક્શનો આપ્યા, બધી જ મેડિસિન, બધી કેપ્સ્યુલ આપી દીધી, બધી જ ડ્રગ્સના ડોઝ આપી દીધા, પણ જોયું કે હવે ભગવાન કંઈક ચમત્કાર કરે, કંઈક બાજી પલટાય તો જ આમાં કંઈક પરિણામ આવે, બાકી હવે કંઈ પરિણામ દેખાતું નથી. વ્યાધિ અસાધિ જાની, બધાએ એને પછી છોડીને ઉભા થઈ ગયા. હવે આની જોડે બેસીને સમય બગાડવાની જરૂર નથી. એને ત્યાગી બધા ઉભા થઈને ચાલતા
થયા,
અને જતા જતા બધાએ ઉપાલમ આપવાના, જેટલા ઉપાલમ કરોડો ગાળો આપી છે, અક્કલ બુઠ્ઠી મતિમંદ અને અભાગણ, એને પોતાનું ભાગ્ય, પોતાનું સૌભાગ્ય નથી દેખાતું. એટલે પ્રિય સખીઓએ વડીલો એ બુદ્ધિશાળી જે સ્ત્રીઓ હતી, જે પૂજ્ય હતી, આદરણીય હતી, બધા એને અભાગણી કહી નાખી અને એને મતિમંદ અક્કલ વગરની, હાવ અક્કલ વગરની છે, જવા દો ને, રાજાની રાણી છે આટલા મોટા કુલની, પણ અક્કલ બહેર મારી ગઈ છે, મતિમંદ અભાગ. આ અભાગણ હવે એનું જે થવાનું છે થઈને જ રહેશે, એ હવે કોઈનું માનવાની નથી, કશું સમજવાની જ નથી, જડ થઈને બેઠી છે. અરે આને તો આ રાજાની સાથે આ રાજમહેલ ની અંદર રાજ કરતા કરતા એને પોતાનું પ્રારબ્ધ ગુમાવી બેઠી અને એની વગોવણી થવાની છે, એના પ્રારબ્ધ ની વગોવણી. દૈવ બિગોઈ, વિધાતાએ એનું પ્રારબ્ધ એવું કેવું લખ્યું કે આ વગો એને આખી જિંદગી મર્યા પછી પણ એની વગોવણી એવી ને એવી જ રહેવાની છે. લોકો એની ટીકા જ કરશે, લોકો એની નિંદા જ કરશે અને કઈક એનું નામ સાંભળ્યા જ કરશે. એટલે આ કઈ કઈ છે, એમ જોયું કે એને તો પોતાનું નામ બોલ્યું, દૈવ બિગોઈ, આને તો એવું કર્યું, એવું કરી નાખ્યું કે વાત ના પૂછો. જયારે વાતને બહુ ઊંચું આપવો હોય ને, શું તમે વાત કરો છો, શું તમે સમજતા નથી. એને તો એવું કરી નાખ્યું કે છેલ્લે પાટલે બેસીને કોઈનું સાંભળ્યું નહીં, કશું ના કર્યું, અને જે કોઈ ના કરે એવું અક્કલ વગરનું કામ આને કરી નાખ્યું છે. અસ દસ અસ જસ કરાઈ ને કોઈ ઇતિહાસ ની અંદર કોઈ કર્યું નથી ભૂતકાળ ની અંદર, અને ભવિષ્યમાં આ કઈ કઈ જેવું કામ બીજું કોઈ કરશે નહીં. આવો સરસ મજાનો ડાયો દીકરો જંગલમાં ધકેલી દીધો, પોતાના ધણીને એનો વિચાર ના કર્યો કે પોતાનો વૈધવ્ય આવશે કે શું થશે. કોઈ પણ સ્ત્રી આવું ના કરે કે મારું સૌભાગ્ય એને બચાવવા માટે પ્રયત્ન કરશે. એ જ સાંડીલી, એ જ સત્યવાન, એની પત્ની પતિને બચાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવા માટે તૈયાર થયો. સાંડેલી એમ કે રાત્રે કોઈ શ્રાપ આપી દીધો કે મને જેણે આ દુઃખ પહોંચાડ્યું છે એનું સૂર્ય ઉદય થતાની સાથે મૃત્યુ થઈ જશે. સાંડેલીએ પડકાર ફેંક્યો, જોઈ લઉં છું કે મારા સતીત્વના પ્રભાવે આવતીકાલે સવારે સૂર્ય કેવો ઉગે છે. આખી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો, શું થયું, આ સૂર્યનો ઉદય કેમ. જોયું કે આ સાંડેલીનું પરાક્રમ. પછી બધા આવ્યા, સતીને મનાવ્યા, કહ્યું કે અમે કઈક રસ્તો કાઢી આપીએ છીએ, ભલે પછી તમને તમારા પતિને જીવતા કરી આપીશું. એ જ સાવિત્રી સત્યવાનને લઈને જાય છે, યમરાજાની પાછળ દોડ. સત્યવાને ને એનો યમરાજાએ એનો પતિ એને પાછો સોંપવો પડે છે. તો દરેક સ્ત્રી પોતાના પતિને માટે જે કંઈ કરવાનું હોય સંપૂર્ણ કરી છૂટવા માટે તૈયારી હોય છે, પણ આ કઈ કઈ આ અભાગણી એને પોતાના સૌભાગ્યની સામે પણ એને પરવા નથી કરી. કુટિલ મતિમંદ અભાગણી એમ કહીને બધા એનો ત્યાગ કરી દીધો. એકલી પડી ગઈ આખા અયોધ્યામાં, સ્વાભાવિક છે. આવો શ્રેષ્ઠ પુત્ર, બધી રીતે યોગ્ય લાયકાત વાળો, માતા પિતાની સેવાની આજ્ઞામાં રહેનારો, એને વનની અંદર 14 વર્ષ માટે ધકેલવા માટે જે માં તૈયાર થાય એ માને કોણ સારી. એટલે કઈ કઈ ને માટે આ બધું કઈ કઈ. એકલી પડી ગઈ કોપ ભવનમાં, ફરીથી મહારાજ દશરથજીને કઈ કઈ, બે જ બાકી બધા સમજાવનારા પોતપોતાને ઘેર.